દિવ્યતા આપે એવું પરિણામ આપે તો ભાવ પ્રાણાયામ શું કરે? આત્માની દિવ્યતાના સ્વરૂપને પ્રકાશિત કરે. કોઈ પણ ઔષધ લેવાનું હોય તો ઔષધમાં ઘણા ગુણકારી તત્વો છે, પણ એ ઔષધ માટે થઈને એ પરિણામકારી ક્યારે થાય? અંદરનો અશુદ્ધિ. એટલે જ્યારે કંઈ પણ પ્રકારનું ઔષધ લેવાનું હોય ત્યારે પહેલી કઈ ક્રિયા કરવી પડે? રેચકની. પેલા રેચકની ક્રિયા કે ભાઈ પેલા તારા આંતરડા, હોજરી, પેટ આ બધું સાફ થવું જોઈએ. નહીં તો ત્યાં સુધી આપેલા આ દ્રવ્યો છે એ પૂરક છે, પણ એ પૂરક ગુણદ્રાહી થશે નહીં. અને પછી એને રેચક પછી પૂરક શરીરને મજબૂત કરે, રોગને દૂર કરે, શરીરની શક્તિ આપે એવા ઔષધ, એટલે શું? ગુણપૂરક, એવા ગુણો આપે. અને પૂરક કર્યા પછી એ શરીરમાં સ્થિર થાય, ટકે. નીકળી જાય તો ચાલે, સ્થિર કરે. એમ જેમ દ્રવ્ય પ્રાણાયામનો જે કન્સેપ્ટ શરીરના આરોગ્ય માટે છે, શરીરની શુશ્રુષા માટે છે, શરીરની ચિકિત્સા માટે છે, રોગ અને એના ઉપચાર માટે છે, એમ જ્ઞાનીઓ કહે છે કે આખું ધર્મનું તત્વ ભાવ પ્રાણાયામના રૂપની અંદર થવું જોઈએ. ભાવ પ્રાણાયામની અંદર એટલે આ જે અંતરના ભાવો અત્યાર સુધીના કેવા છે, હવે એને તત્વ શ્રવણ થયું, શ્રવણ સમીહા અને તત્વનો બોધ બે થયો, પણ એને માટે કહે છે કે પહેલાં વહેલાં તું તારા બાહ્ય ભાવો છે એનું જ્યાં સુધી રેચન ન થાય, વમન ન થાય, ત્યાં સુધી આ બોધ દ્વારા પ્રાપ્ત થયેલ જે કંઈ પૂરક છે એનું પરિણામ આવશે. અને એ પૂરક લીધા પછી જે તત્વ શ્રવણથી જે ગુણો મળ્યા, જેમ કહ્યું કે કષાયો છે એ મલિનતા છે, એ મળ છે. આ જીવની અંદર કષાયોનો મળ છે. શરીરમાં પણ આપણે કહીએ કે મારું શરીર સાફ છે, પણ ભાવ આરોગ્ય નથી. ભાવ આરોગ્ય નથી. લોગસમાં કીધું છે ને, છંદેસુ નિમલૈરા ઇચ્છસુ આરોગ્ય બહિ લાભમ સમાહિ વર ઉત્તમમ. હે પ્રભુ, મને આરોગ્યનો લાભ આપતો. બોહી લાભ, બોધિનું આરોગ્ય. મારું આરોગ્ય કયું આરોગ્ય? ભવ આરોગ્ય. અહીંયા કઈ શરીર માગવા જાય છે વિતરા ગગ? કૌસગમાં કેટલી વાર કરીએ છે? કેટલા કૌસગ કરીએ સાહેબ? કરીએ જ, બસ હાલતા કૌસગ કરી નાખીએ. પણ ભાવ આરોગ્ય ઉપર આપણે હટકા કે આરોગ્ય વધ્યું ન વધ્યું? અને એક 5 રૂપિયાની દવા લીધી હોય અને ફેર ન પડ્યો તો ડૉક્ટરને ફરિયાદ કરીએ કે ટીકડી લીધી પણ કાંઈ બહુ ફેર નથી સાહેબો. પણ તે કૌશક કર્યો અને ફેર નથી, એનું શું નથી? એ રેચક જ્યાં સુધી આ અંતર ભાવોને, અત્યાર સુધીના ભાવો જે સંચિત થયા છે એ શું છે? અશુદ્ધિ જન્મ જન્માંતરની છે, અનાદિકાળની છે. કેટલા જન્મનો અજ્ઞાનનો કચરો કેટલો ભર્યો છે, કોઈ પાર વિનાનો છે. આ જીવના સંસ્કારોનો મળ એવો છે કે આવા સમર્થ જ્ઞાની વિના તો જાય એમ નથી. ઉત્કૃષ્ટ બોધ જોઈએ. કોઈ જ્યારે દવા લાગુ ન પડે ને એને એનીમાં દેવો પડે, ફુવારાથી સાફ કરવો પડે આખે આખો અંદર બાહ્ય. એમ આ વિતરાગના વચનો સદગુરુનો બોધ આવો છે. આ ભાવોનું રેચન કરેલા અંદરના બાહ્ય ભાવોનું રેચન કર, અંતર્ભાવોનું પૂરણ કર અને આત્મિક ભાવોની સ્થિરતા કર. આખો પ્રાણાયામનો કન્સેપ્ટ જબરજસ્ત યોગ માર્ગની અંદર હરિભદ્ર સૂર્ય મૂક્યો લીધું. આજ એણે યોગના સૂત્રો બદલા નહીં, આખા દેશની અંદર યોગ એટલો બધો પ્રભાવ કરી ગયો હતો. તો કે એ નહીં વાત, યમ નિયમ આસન પ્રાણાયામ પછી નહીં ધ્યાન પ્રત્યાહાર, પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિ 14 ગુણસ્થાનકની વાત બાજુ ઉપર રાખી દીધી. જૈન ધર્મ ત્યારે બહુ આ બધાના પ્રભાવ નીચે આવી ગયો અને લોકો ધર્મમાંથી વિમુખ થવા માંડ્યા, વિતરાગ માર્ગની વિમુખતા આવી કે આપણે તો યોગની સાધના કરવી છે. પરિણામ સીધે સીધું શરીરનું દેખાય એટલે પરિણામ શરીરનું એટલે મજા આવે, પણ આ શરીર જ એનું ઠેકાણું નથી, ક્યારે ખલાસ થશે? શરીર સારું કરવા ગયો પણ સારું શરીર પણ એના કાળે તો વયું જ જાય, સારું હોય તો જાય. શરીર માંદું હોઈને જાય છે એવું ખરું, અને સારું હોય તો ન જાય એવું ખરું? તો આયુ કર્મ પૂર્ણ થયે, શરીર સારું હોય તો જાય છે. તો આ તો સારું કરવાની અંદર જીવન લગાવીને બેસી ગયો. હરિભદ્ર સૂરીએ દ્રષ્ટિ આપી દીધી, પ્રાણાયામ કરવો છે ને, આરોગ્ય પ્રાપ્ત કરવું છે ને, આ મિથ્યાત્વની દ્રષ્ટિની આ ઉત્કૃષ્ટ અવસ્થા છે. મિથ્યાત્વની દ્રષ્ટિની ઉત્કૃષ્ટ પરાકાષ્ઠા છે મિથ્યાત્વની, આ ચોથી દ્રષ્ટિ છે મિથ્યાત્વની. આ ચોથીની અંદર એણે કહ્યું છે કે જે તને શ્રવણ સમયા થઈ છે એમાંથી જે તત્વબોધની પ્રાપ્તિ થઈ છે એમાં પ્રાણાયામ કર. હવે તું બાહ્ય ભાવોનું રેચન શરૂ કર દે, અંતર્ભાવોનું પૂરણ શરૂ કર અને આત્મિક ભાવોમાં સ્થિરતા રાખ. ધાર્મિક ધર્મ છે એની અંદર સ્થિરતા, કેવી સ્થિરતા રાખ કે હવે પ્રાણ જાય આ શરીર જાય તો પણ ધર્મ છોડવો નથી. જો કેટલો ઉલટો ક્રમ આપી દીધો, દ્રવ્ય પ્રાણાયામની અંદર શરીર માટે થઈને બાકીનું જે છોડવું પડે એ છોડવું. ખ્યાલ આવ્યો? દ્રવ્ય પ્રાણાયામના તત્વની અંદર જે શરીરને માટે થઈને જે કંઈ છોડવું પડે એ નિયમો છોડવા, સત્સંગ સ્વાધ્યાય છોડવા, ધાર્મિક ક્રિયાઓ છોડવી, શરીરના માટે જે નિયમ કીધા હોય એ બધાય નિયમો ના ભયો હાજે માંદે છૂટ. કેસેબનો છે દ્રવ્ય પ્રાણાયામ અને ભાવ પ્રાણાયામ. તો એણે કહ્યું કે ના, મને આ ન ખપે. જેમ કસ્તુરબા કંઈ સમ્યક જ્ઞાની નહોતા, પણ એને જ્યારે આફ્રિકાની અંદર કોડ લિવર ઓઇલ આપ્યું ત્યારે એને બાપુને કીધું કે તમે મોટો અપરાધ કર્યો છે મારા જીવન સાથેનો, હું આજ સુધી તમારી સાથે બોલી નથી કોઈ દિવસ, પણ આજે કહું છું કે આમાં કોડ લિવર ઓઇલ હતું, તમે મને કીધું કેમ નહીં, આવી દવા મને આપી કેમ, તમે શું સત્યના પૂજારી થયા છો? ગાંધી કે મને પહેલી વાર ચોટ મારી, મને કોઈ મારી હોય તો મારા શરીરનું જે થવું એ થાય, પણ મારા દેહને તમે શું કામ અભડાવ્યો ખોટું બોલીને કે આમાં કોઈ હિંસક તત્વ નથી? તો ઔષધો લેવા, દવાઓ લેવી એમાં પણ દ્રષ્ટિ જ કે ક્યાંય હિંસક નથી. હિંસાના ભોગે હું કોઈ એક મારા એક મારા શરીરની હિંસા તો એક નહીં થશે. તો પેલા મુનિનું દ્રષ્ટાંત સમજાય કે કડવી દૂધીનું તુંબડીનું શાક વરાવી દીધું શ્રાવિકાએ ગફલતથી, અને મુનિને ખબર પડી તો ગુરુ ભાઈઓ તો વાપરી શકે એમ નથી. તો ગુરુ મહારાજે કીધું કે પરઠી આવતું ક્યાંક જઈને, અને પરઠવા ગયા અને થયું કે ઓહો, અહીંયા તો આ ક્ષુદ્ર જીવો પણ જે એણે એના ઉપર બેઠા એ પણ. તો કે આનાથી તો કેટલા જીવોની હિંસા થશે, તો ભલે ને મારી એક નહીં થાય, બધું જ વાપરી નાખ્યું. ધર્મ અર્થે અહીંયા પ્રાણ નેજી છાંડે પણ નહીં ધર્મ. તો પછી આ પ્રશ્ન, આ મિથ્યા દ્રષ્ટિ જીવોના દ્રષ્ટાંતો છે, કોઈ સંકિતી આત્માઓના નથી. જીવનની અંદર મિથ્યાત્વમાં પણ જીવ જે ઉત્તરોત્તર પ્રગતિ કરે છે, કેવી કરે છે, એનું મુખ્ય કારણ જો હોય તો એની શ્રવણ સમિયા અને પ્રાપ્ત થયેલો સદગુરુનો બોધ. અને બોધ ઉપરથી જીવ આ પ્રાણાયામ નામના અંગ યોગનું અંગ છે એ પ્રાપ્ત કરે છે, પણ દ્રવ્ય પ્રાણાયામ નહીં, ભાવ પ્રાણાયામ. અત્યાર સુધી જે જે ભાવો બાહ્ય ભાવો હતા, સુખને માટેના હતા, આનંદ માટેના હતા, જીવનના જે કંઈ કંઈ આરોગ્ય માટેના હતા, આ બધાની દ્રષ્ટિ ક્યાં હતી? એને બાહ્ય. હવે એનું શરૂ થયું રેચક. મારા સુખનું કારણ હું પોતે જ છું, કારણ કે હું જ અનંત સુખનું ધામ છું. જો હું જ અનંત સુખનું ધામ છું તો મારે સુખની પ્રાપ્તિ માટે કોઈ બાહ્ય પદાર્થની આવશ્યકતા નથી. કોઈ બાહ્ય પદાર્થના કારણે મને સુખ મળે એ મારો બાહ્ય ભાવ છે. કોઈ બાહ્ય પરિસ્થિતિ એ મારા સુખનું કારણ છે એ મારો બાહ્ય ભાવ છે. એ જે થાય છે એ નિમિત્તાધીન થાય છે, ઋણાનુબંધના આધારે થાય છે, કર્મના સંયોગે થાય છે, સંયોગોનો ફેરફાર, સંબંધોનો ફેરફાર, સ્થિતિમાં ફેરફાર, પરિસ્થિતિમાં ફેરફાર, વસ્તુની પ્રાપ્તિ અપ્રાપ્તિ, ઈચ્છિતનો યોગ વિયોગ, આ બધું ચાલ્યા જ કરે છે. અને અનાદિકાળથી અનંત જન્મોમાં આ પ્રયોગ ઘણીવાર થયો છે. એકે કોમ્બિનેશન જીવને સુખકારી થયું નથી. કોમ્બિનેશન કેટલા થયા? પરમ્યુટેશન કોમ્બિનેશન અનંત. આમ ભેગું કર્યું, આમ ભેગું કર્યું, આમ ભેગું કર્યું, આ જાય, આ કર્યું, બધું જેટલા ગુણાકાર એને થઈ શકે, મલ્ટિપ્લિકેશન્સ, એ બધા થયા. અનંત પૂતગઢનો આ જીવને સંયોગ થયો, ભોગવટો પણ, અને છતાં કોઈ એવી પળ જીવનમાં ન આવી કે બસ ઓહો પૂર્ણ સુખની પ્રાપ્તિ આવી જ નહીં. અને જન્મ મરણનો આ પંથ કાપવો જ પડે છે, આ માર્ગ આરાધવો જ પડે છે. ક્યાંય સુખની સમાપ્તિ એનો કાળ એવો આવતો જ નથી. કૃપાળુદેવે તો એક જ વાક્યમાં કીધું, 143, તમે પરિપૂર્ણ સુખી છો એમ માનો. પણ આ મનાતું નથી. સુખી અને હું જો કોઈ મળે જોઈ પિયરિયા તો એ પુરવાર કરી દે કે મારા જેવું જગતમાં કોઈ. સરસ મજાનો, એટલો સરસ મજાનો બંગલો હતો, ઘર એટલું સરસ, અને કંઈક શુભ નિમિત્તે જવાનું થયું તો બોલ્યા હતા. અને ત્યાં બેન બહુ ભાવિક વાત ઘણી કરે, અને પછી બધાએ આડાવડા થયા. હવે પરિસ્થિતિ એવી બની કે એના દીવાનખાનામાં બેનને હું એકલો બે રહી ગયા. પછી મને કહે, અરે આ દુઃખના આઘાત સહન કરવામાં બાકી નથી રાખ્યું, એક પછી એક જીલતી આવી છે, જિંદગી ભર આમ ગયું છે. મરાણા મેં કીધું, આપણે ફસાણા અહીંયા, જરાક મોકો મળે તો આ જીવને ક્યાંય કોઈ કહેતું નથી ભળીને કે મારા જેવો કોઈ સુખી નથી. ભણકાર નથી આવતો કે મને શું જોઈએ, હવે જે કંઈ મળવાના હતા યોગ્ય, મારા પ્રારબ્ધને યોગ્ય, સગા સંબંધી સાસરિયા વૈવાહ વેલા બધું મળ્યું છે, હવે હું એની ઉપર ક્યાં ચિંતા કરું છું? મને પ્રભુનો માર્ગ મળ્યો, મને વિતરાગ ધર્મ મળ્યો, મને ખાવા પીવામાં કંઈ ભીખ માગવા જવું નથી પડતું, મારે કંઈ કપડાં માટે થઈને કંઈ નગ્ન દશા નથી મારી. બહુ સરસ સાહેબ, બહુ સુખી છીઓ. આ એક વચન મળે છે ભગવાનનું, અનંત અનંત સુખની અંદરથી ઝરણા ફૂટે છે. આ જે કીધું હતું ને, સુખનું ઝરણું ફૂટ્યું નથી, બોધ મળે છે, સરવાણી ફૂટી, અને નથી ફૂટી એટલે પથ્થરની અંદર ખાબોચિયા ભરણા છે, એટલે જે મળે એને કહે છે મારા જેવો કોઈ દુઃખી નથી. કાંકે છે દીકરાનું દુઃખ, કાંકે છે દીકરાની વહુનું દુઃખ, કાંકે છે દીકરીનું દુઃખ, કાંકે દીકરીના સાસરિયાનું દુઃખ, એને તો બધાય દુઃખી લાગે, એને કોઈ અનુકૂળ જ ન લાગે. આ આમ કરે છે, આ આમ કરે છે, આમ, અરે તું હરખો થઈ જાય એટલે બધાય બરોબર જ છે, આમ જ કરવાના છે. જ્ઞાનીઓએ એક વાત સરસ મૂકી, આખા જગતના અનંત જીવો પોતાના શુભ અશુભ કર્મના આધાર ઉપર જ જીવનનો વ્યવહાર ચલાવી રહ્યા છે. હવે તું શું કેમ ડાપણ કરીશ? અનંતના ગણિતમાં તું શું કરીશ? આ સૃષ્ટિના કર્તા તરીકે અને નિયંતા તરીકે જૈન દર્શને ભગવાનને પણ માન્ય કર્યો નથી, તો આને એ સ્થિતિમાં પોતાને મુકાવવું છે કે ના, હું કહું એમ બધાએ કરવું જોઈએ. આ બરાબર નથી, આ બરાબર નથી, આનું આમ બરાબર નથી, આનું આમ બરાબર. અરે પણ તું કાજી થામાં, આ તારું બરોબર નથી એ સુધરી જશે જો તું એમાંથી નીકળી જઈશ તો. હું સુખી છું. જ્ઞાનીએ કીધું કે તમે પરિપૂર્ણ સુખી છો. આ જીવને પૂછીએ કે તમે સુખી છો, અંદરથી આમ ઝરણું ફૂટે, હા હા લે મારા જેવો સુખી કોણ, આ કડી કાળની અંદર મારા જેવો સુખી કોણ. પણ કે તમને આ દુખાવો છે ને શરીરનો, અરે જે હોય તે પ્રભુના વચન મને શ્રીમદ રાજચંદ્ર પ્રભુનું ઓળખાણ આ ભાવમાં થયું છે, વિતરાગ માર્ગ મળ્યો છે. હું મોક્ષ પામું કે ના પામું એની વાત જુદી છે, પણ મોક્ષ માર્ગ મને કેટલો સ્પષ્ટ છે, મને અનંત સુખ સિદ્ધરૂ મળે કે ન મળે એ અલગ વસ્તુ છે, પણ સંસારના પદાર્થમાં સુખ નથી આવી મારી શ્રદ્ધા છે એ પાકી થઈ ગઈ છે. હવે જે થવાનું હશે તે થશે. મારી ભવિતવ્યતાનો દોષ કાઢવો હોય તો કાઢી શકું કદાચ, બાકી પૂર્ણતા તો મારામાં છે. આ ભણકાર આવે છે આ બોધમાંથી. કે હજી ચિત્ત બહાર જ જાય છે, જો રેચક ને પૂરકની વાત ચાલે છે. આ રેચક કરવાનું છે. એક એક નાની નાની બાબતને કારણે મને પ્રતિકૂળ છે, મારા દુઃખનું કારણ છે, મારો સંકલેશ છે, મારો ક્લેશ છે. એ ક્લેશ સંકલેશના કારણો એટલા ભયરા છે આપણી પાસે કે જ્યારે જ્યારે જોઈએ ત્યારે આવીને ઊભા જ રહી જાય છે. ઘડીક એમ થાય કે હા બહુ નિરાશ છે, તેમ થાય કે ના ના શું નિરાશ છે, હજી આટલું આ ક્યાં થયું છે, હજી આ ક્યાં માને છે, હજી આણે ક્યાં આ કર્યું છે. વિકલ્પો વિકલ્પોની ભરમાર. અરે જગતના અનંત જીવો પોતાના શુભાશુભ કર્મના આધાર ઉપર જીવન જીવી રહ્યા છે. સચરાચરની અંદર નાના જંતુથી માંડી અને સ્વર્ગલોક સુધીના ચારે ગતિના જીવો હવે પોતપોતાના કર્મ અનુસાર, એક કોઈ ઈશ્વર નથી, કોઈ એની અંદર એની રચના કરનાર નથી, કોઈ નિયંતા નથી, સૌને પોતપોતાના શુભાશુભ કર્મ અનુસાર સૌ પોતપોતાનો કૈરા કરે છે. કોઈ જીવ બોધ પામે તો ઉપર જાય છે, કોઈ બોધ નિકૃષ્ટ જાય છે, નિકૃષ્ટ જાય. જવા દે, તું શું કરી શકવાનું. મારું કોઈ કર્તવ્ય નથી સિવાય કે હું મારા સ્વરૂપને ઓળખું, મારી પર્યાયને ઓળખું અને મારા દ્રવ્યને ઓળખું. આ જે પર્યાય ઉપર દ્રષ્ટિ છે, વર્તમાન હાલત ઉપર દ્રષ્ટિ છે, વર્તમાન અવસ્થા ઉપર દ્રષ્ટિ છે, એટલે મારા જેવો દુઃખી કોઈ નથી. અને દ્રવ્યની દ્રષ્ટિ થતાં મારા જેવો સુખી અને પરિપૂર્ણ પણ જગતમાં કોઈ નથી. જેવું સિદ્ધનું સ્વરૂપ છે એવું જ મારું છે. જે સુખનો અનુભવ એ જ કરે છે, એ જ સુખ મારામાં ભરપૂર પડ્યું છે, એક અંશ પણ ઓછું નથી. હા કંઈ હશે તો ભૂતકાળની ભૂલો ઘણી છે, ભૂતકાળની ભૂલો ઘણી. એ ભૂલો છે એ બાહ્ય ભાવોની છે, બસ એનું રેચન કરો. અને વર્તમાનની અંદર જે બોધના ગુણો છે એનું પૂરણ કરો અને સાધના દ્વારા એનું કુંભન કરો. સાધના દ્વારા ચિંતન, મનન, અનુપ્રેક્ષા, નિધિધ્યાસન અને ધ્યાન, એનાથી એનું કુંભન કરો. બસ એ ભાવને ટકાવી રાખો. પરિસ્થિતિ બદલાય તો એ ભાવ ન બદલાય, સંજોગો બદલાય તો એ ભાવ ન બદલાય. પ્રારબ્ધમાં ફેરફાર થાય, તડકા છાયા આવે, ભરતી ઓટ આવે, સંજોગોમાં ઉપર નીચે થાય, મીઠા ખારા થાય, કાંઈ વાંધો નહીં. આ એમને આ કુંભનની ક્રિયા છે. આ ભાવ પ્રાણાયામને બરોબર સમજી લ્યો. આ ભાવ પ્રાણાયામમાંથી આ જીવ સંકેતમાં ઢેકડો મારવાનો છે. આ મિથ્યાત્વની એની મિથ્યાત્વ અવસ્થામાં ઉત્કૃષ્ટ અવસ્થા છે. અને આ જે પ્રાણાયામ કરી શકે છે એ જ ગ્રંથિભેદ કરી શકશે. જવું છે ત્યાં, લક્ષ્ય ત્યાં છે. અને એકવાર ગ્રંથિભેદ થઈ ગયો પછી આ એક ભેદ ચાર દ્રષ્ટિમાં જે છે ને એ આવશે નહીં. જ્ઞાની કહે છે પછી તો તરતમ્યતાના આધાર ઉપર એ જીવ પ્રગતિ કરશે. પણ એની જ્ઞાનીઓએ પણ ચિંતા નથી કરી કે તું જાય છે ક્યાં, અર્ધ પૂતગલ પરાવર્તન જા, ફરી આવ, ચક્કર મારી આવ, પણ પૂરું ચક્કર પણ તું મારી શકીશ નહીં. આવી તો જ્ઞાનીને આટલું બધું આપણા માટે આ તત્વ માટેની ગેરંટી કે તારે ફેરો ફરો માર ચક્કર જા, તો એ ચક્કર મારવામાં અડધેથી પાછો આવશે કે સાહેબ ભૂલી ગયો. જી
પાસપોર્ટ લઈ લીધો છે,
કઈ જઈ શકે. એટલી એટલી આ બધા જે વાત મૂકી છે કે જે છે એ પૂરક ભાવ પ્રાણાયામની અંદર જીવ એ પ્રક્રિયામાં અહીં આવીને હું કર્મોના બંધનથી કેમ છૂટું? તો બંધન કોનું છે? કર્મોનું. હવે કોઈ બહારનું બંધન છે? સંયોગોનું બંધન, સંબંધોનું બંધન તો એ તો છે જ. એ છે એટલે હવે એનું ટાળું ટળી શકે એમ નથી. પણ કર્મોનું બંધન ટળી શકે કે નહીં? જો કર્મોના કારણે બંધન જે છે એ ફેરફાર થશે નહીં. જે સંયોગો મળ્યા તે મળ્યા છે, જે સંબંધીઓ મળ્યા છે તેના આધારે આ જીવન પૂરું કરવું. જે ક્ષેત્રમાં જન્મ થયો છે ને જ્યાં આજીવિકાને જ્યાં ઋણાનું બંધ છે ત્યાં રહેવાનું જ છે. અહીંથી ભાગી છૂટીને ક્યાં જવું છે? ઘણા ગંડ પણ કરે કે આપણે અહીંયા ખોટા જન્મ. હવે તો ખોટો જન્મ કે સાચો જન્મ, પણ આ ધરતી અરે તારો પનારો છે અને એના કરતા ધરતીને તારો પનારો જોતો કરે. કમ ભાગ્ય તો અમારું.
હા,
એમ નહીં, એક તો આ દુખીઓ તેમાં તારા જેવો આવ્યો આ દુઃખમાં વધારો કરવા. જ્ઞાનીઓ કહે છે કે જે ક્ષેત્ર છે, જે કાળ છે, જે પર્યાય છે, જે સંબંધ છે, જે સંયોગ છે, પૂર્વના કર્મના શુભાશુભના ઉદયની એની કાળ સ્થિતિ પાકી, એનો વિપાકનો સમય પાક્યો એટલે બધી રચના આપોઆપ ગોઠવાઈ ગઈ. હવે આની નજર એ રચના ઉપર ગઈ. જે ગોઠવવામાં એને કાંઈ કોઈ એનો વોઇસ છે, એને ચોઈસ છે, એમાં ફારફેર કરવાની પણ એની પાસે કોઈ શક્તિ. હવે એમાં એ ધ્યાન લગાવીને બેઠો છે. જ્ઞાની કહે છે કે હા, જે ભૂલ થઈ એ ભૂલને સુધારવા માટેની એક ભૂમિકા છે, જે થયું તે ફરીથી ન થાય આમાંથી બોધપાઠ લેવાની ઘડી છે. તો બાહ્ય ભાવોને કારણે વર્તમાન હાલત અથવા પર્યાય છે. તું હવે જો આ ન થવા દેવી હાલત તો બાહ્ય ભાવોનું બને એટલું રેચન શરૂ કરી દે. જેટલો છે એટલો છૂટતો જા. બસ જ્યારે જ્યારે કંઈ બાહ્યની વાત આવે ત્યારે એની હળવાશ પકડી લે. આજે એક સાથે કંઈ ન છૂટે, આજ નક્કી કર્યું એટલે છૂટી જાવ એમ બનવાનું નથી. પણ વિચારમાં વાત આવીને બેસે, વિચારમાં બેસે છે એટલે અંદરનું બળ ઘણું મજબૂત થાય છે. આપણે હજી આપણને એમ લાગે પણ એકવાર વિચાર આવી ગયો હોય કે ના આ કોઈ સુખનું કારણ નથી. સ્થિતિ પરિસ્થિતિ જે કાંઈ હોય બધી વાત સાચી છે, ધનથી સુખ છે વાત સાચી છે, પણ એવું જરૂરી નથી. અંદરની શ્રદ્ધા બદલાઈ જાય તો એની અંદર એની આખી પ્રક્રિયા બદલાઈ જાય છે. એક સાથે નથી છૂટતું પણ જીવનો લગાવ તૂટી જાય છે. ત્યાં મોહની આસક્તિ ગાઢ તીવ્ર છે ને એ છૂટી જાય છે, મંદ થાય છે. એટલે રેચકની ક્રિયા શરૂ કરો. બોધ મળ્યો છે તો આ ચારેય દ્રષ્ટિ બોધથી શરૂ થઈ છો. આખા જીવનની અંદર અત્યારે અનાદિકાળથી બોધનો અભાવ હતો, હવે બોધથી શરૂ થઈ છે. ભલે તૃણ જેવો બોધ હતો ત્યાંથી શરૂ થયો, પછી ગોમય જેવો હતો, પછી કાષ્ટ જેવો હતો, હવે દીવા જેવો છે. આપણે કહે ને કે દીવો લઈ કુવે પડ્યો ધિકાર છે. હવે આ મિથ્યાત્વના પરાકાષ્ઠામાં છો, છો તો પેલા ગુણ સ્થાનક ઉપર જ, પણ દ્રષ્ટિ ચોથી અને પ્રાપ્ત થયો છે દીવો. હવે કૂવામાં પડવું છે કે સીધે રસ્તે હાલવું છે? રત્નાકર શ્રી સરજી મહારાજે દીવો લઈ કુવે પડ્યો અધિકાર છે મુજને. અરે પ્રભુ, જો નહોતું હાથમાં ને હું પડી જાઉં કદાચ અંધારામાં ને જાઉં અંદર તો કહું કે ભાઈ શું થાય? ભાગ્યનો દોષ છે, અહીંયા ભાગ્યનો દોષ છે, પ્રારબ્ધનો દોષ છે. કૂવો હતો અને મારે જવાનો રસ્તો હતો, પણ દીવો તો હતો કે નહીં હાથમાં? હવે દોષ પુરુષાર્થનો કે પ્રારબ્ધનો? પુરુષાર્થ દ્રષ્ટિ જ્ઞાની બંધાવે છે, પકડાય છે. આ ચોથી દ્રષ્ટિમાં જીવ આવ્યો છે પુરુષાર્થનો. એ પુરુષાર્થ ધર્મ ઉપર એવો આવી ગયો છે હવે પુરુષાર્થ ધર્મ ઉપર આવ્યો છે એટલે ગ્રંથિભેદ એ પુરુષાર્થ છે. ગ્રંથિભેદ એ પુરુષાર્થ છે. જે ગ્રંથિભેદથી એ મોહનીયની ગાંઠ છેલ્લી છોડશે કરડિયા કરીને, પુરુષાર્થ છે. નજર સમક્ષ એને ભવકૂપ દેખાય છે. કૂવો ભવકૂપ નજર સમક્ષ દેખાય છે. હાથમાં દીવો છે જ્ઞાનનો, પ્રદીપ છે, બોધનો દીવો છે અને આ દેખાય છે. એટલે હવે આ જીવ કરડિયા કરે છે કે આને મારે પસાર કરવું, આમાં પડવું નહીં. અને એ અપૂર્વકરણ એ ઠેકી જાય, ઓળંગી જાય. પરમ નિધાન પ્રગટ ગુણ આગળે જગત ઉલ્લંઘી જાય જિનેસર. ધર્મનાથ સ્વામીના સ્તવનમાં આનંદ ગણજી મહારાજ કહે, અરે જગત આખું ઓળંગી જાય, એકે પ્રલોભન એને રોકી શકે નહીં, જગતની એક પણ લાલચ એને રોકી શકે નહીં, અને જગતનો કોઈ ભય એને અટકાવી શકે નહીં. એક વાક્ય કહ્યું છે ને પત્રમાં આવે છે કે જે પ્રતિબંધથી રહી છે જ્યાં જ્યાં જાય છે બધી દિશાઓ એના માટે ખુલી છે. કોઈ દિશા હવે એને રોક 224 આ એક કોઈ રોકી શકશે નહીં. જ્ઞાનીઓએ સૂત્રાત્મક રૂપની અંદર આ બધું આપ્યું છે. આપણે અનુસંધાન કરવું પડે છે, અનુસંધાન આપણે કરવું પડે છે. તો એવી દ્રષ્ટિમાં આવીને આ જીવ ઊભો છે અત્યારે. અરે ભલે અમે મિથ્યાત્વમાં રહ્યા, ભલે અમે મિથ્યાત્વમાં રહ્યા, તો માત્ર મિથ્યાત્વ મિથ્યાત્વ કરીને અને મિથ્યાત્વના પણ ચાર પગથિયા છે. આ પગથિયાઓ અને એનું પરિણામ એ આવે છે કે હવે એને તત્વ ધર્મની તત્વની પ્રતીતિ એવી થઈ ગઈ કે પ્રાણ જાય ધર્મ જાય. આખો કથાનો યોગ જે છે એ આવા પુરુષોનો છે કે જે પુરુષોએ એના જીવનની અંદર વ્રત નિયમ કે ધર્મની આધાર લીધો છે, એણે પોતાના પ્રાણને જતા કર્યા છે પણ ધર્મને છોડ્યો. આખી ગૌરવ ગાથા જે છે આખા જગતના ઇતિહાસની એને જ્ઞાનીઓએ કથાનો યોગમાં મૂક્યા છે કે જુઓ આવા ચરિત્રોનું વાંચન કરો, એ ચરિત્રના વાંચનથી તમને જીવનમાં બળ મળશે કે પ્રાણને બચાવવા દેહ જાય પણ માયા થાય ન રોમમાં. હા હા, કેવી શબ્દ મૂક્યો છે, દેહ જાય. પ્રભુ આવી સ્થિતિની અંદર જીવ આવીને ઉભો રહીએ તો કેટલા ઉદાહરણો દેવા, કેટલા દ્રષ્ટાંતો દેવા. ક્યાંય પણ એમણે શરીરની માયા કરી નહીં, પ્રાણને જવા દીધો છે પણ ધર્મને છોડ્યો નથી. આવો પ્રશ્ન ગાંધીએ કર્યો, કે સાપ કરડવા આવે તો શું કરવું? ઉત્તર સમજાય છે હવે, કેવો ઉત્તર આપ્યો હશે. અને એ જો સમજાયો હોય તો શું અવસ્થા થઈ ગાંધીની. અને એ જ ગાંધીના આશ્રમની અંદર પેલા આપણે પરશુરામ શાસ્ત્રીની વાત, પરચુરે શાસ્ત્રીને કહ્યું કોઢ નીકળો તો, અને કહ્યું કે નાગની ભસ્મ હોય તો આ કોઢ દૂર થઈ જાય, નહીં તો મારું માથું કાપી નાખજો. તો કે એ બને કેવી રીતે? તો કે બંને આવી રીતે, સાપને આંખો બાળવો પડે, મારે કોઢ મટાડવો નથી. ભલે આ જે કંઈ શરીર ઉપર રોગ હોય એ મને માન્ય છે પણ હિંસા માન્ય નથી, અધર્મ માન્ય નથી. અધર્મનું આચરણ કરીને મળતા ભૌતિક સુખો હવે મારે ખપતા નથી. આને કહેવાય નિરતિચાર જીવન. ચારિત્રમાં એક શબ્દ પ્રયોગ આપણે વાપરે છે, નિરતિચાર એટલે અતિચાર આપણે લઈએ છીએ કે અમારું જીવન એવું ચાલે છે કે જ્યાં કોઈને કોઈ જીવની અસાતના વિરાધના હિંસા વધ ઘાત કંઈ ને કંઈ પ્રકારનું, કોઈ જીવ પ્રત્યે 18 પ્રકારના પાપ સ્થાનકમાં છે, એમાંથી એકાદુ સ્થાનક તો એને લાગુ તો જ અમારું સુખ છે. અમારું સંસારનું સુખ આ 18 પાપ સ્થાનક રહી તો એવું બનતું અને બને પણ. કૃપાળુ દેવે મોક્ષમાળામાં કહ્યું છે કે 19મું સ્થાન નથી પાપ કરવા માટે. આ 18 છોડીને અને આ 18 કરનાર એક જ છે અને જેના પ્રત્યે થાય છે એ અનંત છે. અન્ય જીવ પ્રત્યે થતી વિરાધના એ જ જીવને કર્મબંધનું કારણ છે. અને આ 18 પ્રકારે થાય છે એવું આ જૈન તત્વજ્ઞાનીઓએ તમને નિચોડ કરીને કીધું. એટલે આટલો માર્ગ છે, પાપ આટલા પ્રકારથી થાય છે, આનાથી છટકી જાય તો કામ પૂરું થઈ જાય. અને નહીં છટક ત્યાં સુધી રોજે રોજ એની આલોચના લે, પ્રાયશ્ચિત લે, રોજ એના પ્રત્યેનો તું એનો ખેદ કર, પ્રતિક્રમણ કરેલું, અતિચારની આલોચના. આ ભાવ પ્રાણાયામ છે. પ્રતિક્રમણ એ ભાવ પ્રાણાયામ છે. રેચક છે, પૂરક છે અને કુંભક છે. રેચકમાં પોતાના દોષોનું એ પોતે આલોચના કરે છે, ત્યારે પૂરકની અંદર એ બધા ગુણોની, સત્પુરુષોની સ્તુતિ કરે, કાવસર કરે, અને કુંભકની અંદર એ બધી વસ્તુ સ્થિર કરે છે. એક ક્ષમાપનાના પાઠમાં પણ બધું આવે. એક પળ પણ હવે તમારા કહેલા શંકા હવે જો હવે કુંભકમાં વેવા જાય છે. શું કામ આવી શંકા? અહોરાત્ર તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું, હવે આમાં કાંઈ બીજું ફેરફાર ન થાય. અને કર્મજન્ય પાપની ક્ષમા માંગુ છું. ચોથી દ્રષ્ટિનો ભાવ પ્રાણાયામ. એક સમાપનાનો પાઠ શાંતિથી બોલે, એક એક લીટીએ સમજીને, શબ્દે શબ્દે ઊંડો ઉતરીને, ભાવ સાથે જોડાય, શબ્દ વયો જાય, ભાવમાં રહી જાય. ન થાય પૂરો 10 મિનિટમાં તો ઘડિયાળ લઈને ન બેસાય. એક સમાપના પણ બસ છે, એક નમસ્કાર પણ બસ. કારણ કે આત્માનું સામર્થ્ય કેવું છે, જ્યારે ભાવથી કરવામાં આવે છે ત્યારે ભાવનું સામર્થ્ય કોનું? ભાવ કોની શક્તિ? જગતના પૂતગઢ પદાર્થની કે આત્માની? ચૈતન્ય. આનાથી વધારે શક્તિમાન કોણ? તો જગતની અંદર સર્વશક્તિમાન એવું તત્વ, એના આધાર ઉપર પૂર્ણ શક્તિથી જો કોઈ પણ પ્રકારની આવી એને આલોચના કે ક્રિયા કે વિધિ કે પ્રાર્થના કે ભાવ કર્યા તો એની તાકાત કેટલી? એની પાસે આ ટકી શકે? જ્ઞાની તો કહે છે કે એક જ્ઞાની એક સમયમાં અનંત કોટી કર્મોની ક્રોડ તોડે છે અને અજ્ઞાની અનંત કોટી ઉપાયો કરતા પણ એક કર્મને પણ હટાવી શકતો નથી. કયું એની પાસે બળ? કયું નાની પાસે? કયું? આ અનંત જન્મો સુધી ક્રિયા કરે, વ્યવહાર કરે, ઊંધો પડે, પછડાય, લટકાય, ભૂખો મરે, એ તાપ તળેટીની અંદર આપણે નદીના પટમાં ઠંડીમાં મરે કે ગરમીમાં તળેટી ઉપર આતાપ ના લીએ, આ બધું કરે પણ અજ્ઞાની કરોડો જન્મ સુધી પોતાના તપ કરે તો એક કર્મને હટાવી શકતો નથી. જ્ઞાની એક સમયમાં, ક્ષણાર્ધ શબ્દ મૂક્યો છે, ક્ષણાર્ધમાં અનંત કર્મોની ક્રોડ જે છે એ ખપી જાય છે. જન્મો ના જે બહુ બહુ કર્યા પાપ તે દૂર થાય. વાહ પ્રભુ, તું તો અમને દૂર રાખ કદાચ તારા દર્શન માટે. માનતું સુરી કહે છે કે ભગવાન તું વયો ગયો લોકમાં, ધામમાં, અને અમે અહીંયા રહી ગયા. કેટલો ફાંસલો પડ્યો આદિનાથને ને આપણે. દૂરે રાખો સ્તવન કરવા, નામ માત્રે તમારા, એમાંય જવાબ આપે છે, કઈ વાંધો નહીં, ભલે મને દૂર રાખો. પણ જન્મોના જે બહુ બહુ કર્યા પાપ તે દૂર થાય, થાય જ. આ શ્રદ્ધાથી ભક્ત અમારું બોલાય છે, આ બોલાય ત્યારે અંદરની સરવાણી જાગે છે કે થાય જ. જન્મોના જે બહુ બહુ કર્યા પાપ તે દૂર થાય. કેટલી સરસ એક એક ગાથા, એક એક લીટીની અંદર પ્રાણધારા છે. આ જ્ઞાનીઓની સરવાણી છે, બોધ છે એ જ્ઞાનીઓની સરવાણી છે. આવી સરવાણી જો જીવનમાં છૂટે તો ભાવ પ્રાણાયામની આખી પ્રક્રિયા શરૂ થઈ જાય, ચાલુ થઈ જાય. એટલે અહીંયા કહે છે. અને એનું પરિણામ ક્યાં સુધી આવે? તો પરિણામ એ છે કે ધર્મ ઉપરનો પ્રેમ એવો અદ્ભુત થાય છે, અને બધા જ શ્રાવક શ્રાવિકાઓની કથા એમના ધર્મ ઉપરના પ્રેમની વાત છે. એટલે ધર્મ ઉપર પ્રેમ એવો છે. પછી સુલસા હોય, ચંદન બાળા હોય, સુદર્શન શેઠ હોય કે જે હોય, એને બધાને ધર્મ ઉપર કેવો પ્રેમ. તો કહે છે કે પ્રાણના સંકટ એમાં ઉપર જ્યારે આવ્યા ત્યારે પણ એમણે ધર્મ ન જોયો. આવી દ્રષ્ટિ પ્રાપ્ત થવા માટેની ભૂમિકા કઈ? તો કે જૈન દર્શને એને ગુણસ્થાનક કહ્યું છે. ક્યારે? કે એ ગાઢ મિથ્યાત્વમાંથી મંદ મિથ્યાત્વમાં આવે છે, અને એમ ગાઢની અંદર હોય ત્યાં સુધી તો એને કોઈ સૂઝબૂઝ નથી, પણ મંદ મિથ્યાત્વમાં એને એમ થાય છે કે મોક્ષ તરફનો એનો દ્વેષ છે ને તૂટી જાય છે. ત્યાંથી શરૂ થયો, મૈત્રી થાય છે, કે સુખનો માર્ગ કોઈ જુદો હોવો જોઈએ, શાંતિ સમાધિ આનંદ કંઈક જુદે સ્થળેથી આવવા જોઈએ. બસ અહીંયાથી એણે શરૂ કરતો 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 આ જીવ પ્રગતિ કરે છે. ઓગ દ્રષ્ટિમાંથી યોગ દ્રષ્ટિ, અને એ બધું જ કરતો હતો, ગાઢ મિથ્યાત્વમાં બધું જ કરતો હતો ધર્મ, પણ ધર્મનું સ્વરૂપ ઓગ હતું. એકવાર એનો તમામ પુરુષાર્થ આત્મા સાથે જોડાયો, ચેતન સાથે જોડાયો, અને એ ઓઘનું સ્વરૂપ પલટાઈને યોગ થઈ ગયો. બસ આપણે જે કંઈ કરીએ, ઓછું કરીએ, પણ યોગથી કરીએ. આ દ્રષ્ટિથી આપણા જીવનની અંદર પારમાર્થિક દ્રષ્ટિ યોગ જાગૃત થવો જોઈએ. એવરી મોમેન્ટ, એક પણ મારો એક નમસ્કાર, એક કાયોત્સર્ગ, એક સામાયિક, એ યોગનું કારણ બનવું જોઈએ. નહીં થાય તો ભલે નહીં થાય અત્યારે, પણ થાય ત્યારે પૂરા ભાવથી એમાં પ્રાણાયામ સહિત. આસનમાં હું બેઠો છું સામાયિકના, પણ પ્રાણાયામ કરતો નથી. એવા પ્રાણાયામથી કરીએ, ધર્મને આટલો પ્રેમથી સ્વીકારીએ, ધર્મ પ્રત્યેનો આટલો બધો પ્રેમ જીવનમાં જાગે કે ના, ધર્મના ત્યાગથી મારે કંઈ બીજું પ્રાણ જાય તો ભલે જાય. અરે રઘુકુળ માટે તો કહે છે વચન જાય, પ્રાણ જાય પણ વચન ન જાય. અહીંયા કહે છે પ્રાણ જાય પણ ધર્મ ન જાય.